એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી અસાધારણ વ્યક્તિત્વની ગાથામાં ઊંડા ઉતરી રહ્યા છીએ જેમણે મીડિયા અને લોકોના જીવન પર એમ કહી શકાય કે જાદુઈ અસર કરી છે. ઓપરા ગેલ વિન્ફ્રે.
હા, બિલકુલ. અને આપણી પાસે તેમના પોતાના શબ્દો છે, એમના પુસ્તકો વોટ આઈ નો ફોર શ્યોર, ધ પાથ મેડ ક્લિયર અને બીજા ઘણા ઇન્ટરવ્યુઝ અને કથનો છે જેના આધારે આપણે આ ચર્ચા કરીશું.
એટલે આ કોઈ એક પુસ્તકનો સાર નથી, પણ એમના સમગ્ર જીવન અને ફિલોસોફીની એક વિસ્તૃત છણાવટ છે. બરાબર
બરાબર. અને આપણો હેતુ ખાલી ઘટનાક્રમ કહેવાનો નથી, પણ એ સમજવાનું છે કે એમની વાર્તા આજે પણ આટલી પ્રાસંગિક કેમ છે, એમની સ્થિતિસ્થાપકતા, એમની પ્રામાણિકતા, એમાંથી આપણે શું શીખી શકીએ.
ચોક્કસ, કારણ કે એમની સફર અકલ્પનીય છે. મિસિસિપીના ગામડાની ગરીબી, પીલું બટાકાની ગુણમાંથી બનેલા કપડાં પહેરવા, ત્યાંથી લઈને દુનિયાના સૌથી પ્રભાવશાળી લોકોમાંના એક બનવું.
સાચી વાત છે. આ ફક્ત સફળતાની કહાણી નથી, પણ એક ઊંડી આધ્યાત્મિક અને ભાવનાત્મક યાત્રા છે. તો શરૂઆત કરીએ એમના બાળપણથી.
હા, ચાલો. જન્મ મિસિસિપીમાં 1954માં. અપરિણિત ટીનેજ માતા પિતા. શરૂઆત કેવી રહી?
શરૂઆત અત્યંત ગરીબીમાં. એમના દાદી હેટી મેલી પાસે ઉછર્યા. કડક હતા પણ પ્રેમાળ પણ. અને એમણે જ ઓપરાને 3 વર્ષની ઉંમરે વાંચતા શીખવ્યું.
3 વર્ષની ઉંમરે? અદ્ભુત. પેલી ધ લિટલ સ્પીકર તરીકેની ઓળખ પણ ત્યારથી જ.
હા, ચર્ચમાં એમના વક્તૃત્વને કારણે. શરૂઆતથી જ એમનામાં કંઈક ખાસ હતું. પણ પછી જીવન થોડું અંધકારમય બન્યું જ્યારે એ મિલવોકી ગયા
એમની માતા પાસે વર્નિટા લી સાથે. ત્યાં શું થયું?
ત્યાં પરિસ્થિતિ ઘણી અલગ હતી. ઉપેક્ષા, અસ્થિરતા અને સૌથી આઘાતજનક 9 વર્ષની ઉંમરથી શરૂ થયેલું યૌન શોષણ સંબંધીઓ અને કુટુંબના મિત્ર દ્વારા.
આ ખૂબ જ પીડાદાયક હશે. આની કસર તો ઘણી ઊંધી પડી હશે.
ખૂબ જ. શરમ, અપરાધ ભાવ, આ બધું એમના મનમાં ઘર કરી ગયું. પછી કિશોરાવસ્થામાં પણ સંઘર્ષ ચાલુ રહ્યો. ગર્ભાવસ્થા આવી અને દીકરાનું અકાળે મૃત્યુ થયું. ખૂબ જ મુશ્કેલ સમય હતો.
પણ પછી એક મોટો વળાંક આવ્યો.
13 વર્ષની ઉંમરે એ એમના પિતા સાથે રહેવા ગયા.
હા, નેશવિલ, ટેનેસીમાં એમના પિતા વર્નન વિન્ફ્રે પાસે.
અને આ પગલું એમ કહી શકાય કે જીવન બચાવનારું સાબિત થયું.
કઈ રીતે? શું ફરક પડ્યો ત્યાં?
એકદમ અલગ વાતાવરણ. પિતાએ શિસ્ત, માળખું અને શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો. રોજ પુસ્તકનો રિપોર્ટ આપવાનો, નવો શબ્દ શીખવાનો. અચાનક એક સ્થિરતા અને પ્રોત્સાહન મળ્યું.
એટલે જે પ્રતિભા દબાયેલી હતી તેને ખીલવા માટે યોગ્ય વાતાવરણ મળ્યું.
બરાબર. અને પરિણામ દેખાવા લાગ્યું. હાઈસ્કૂલમાં સ્પીચ અને ડિબેટમાં શ્રેષ્ઠતા મેળવી. ટેનેસી સ્ટેટ યુનિવર્સિટીમાં સ્કોલરશીપ મળી.
અને કારકિર્દીની શરૂઆત પણ કોલેજમાં જ થઈ ગઈ ને?
હા, કોલેજ દરમિયાન જ નેશવિલના ટીવી સ્ટેશનમાં નોકરી મળી. સૌથી યુવા અને પહેલા અશ્વેત મહિલા ન્યૂઝ એન્કર બન્યા ત્યાંના. મોટી વાત કહેવાય.
પણ એન્કર તરીકે એમને મજા નહોતી આવતી એમ સાંભળ્યું છે.
હા, એમને મુશ્કેલી પડતી હતી. સમાચાર વાંચતી વખતે જે ભાવનાત્મક રીતે તટસ્થ રહેવું પડે એ એમનાથી થતું નહોતું. કોઈ દુઃખદ સમાચાર હોય તો એ રડી પડતા,
જે એમના સહાનુભૂતિશીલ સ્વભાવને દર્શાવે છે.
બિલકુલ. પણ એ સમયે એ પ્રોફેશનલ નહોતું ગણાતું. આને કારણે જ બાલ્ટીમોરમાં WJZ ટીવીમાં એમને સાંજના મુખ્ય સમાચારમાંથી સવારના ઓછા રેટિંગવાળા ટોક શો પીપલ આર ટોકિંગમાં ખસેડવામાં આવ્યા. 1978ની વાત છે આ.
આ તો એક રીતે ડમોશન કહેવાય, પણ આ જ ઘટના એમના માટે વરદાન સાબિત થઈ ખરું ને?
એકદમ. ઓપરા પોતે આને પાછળથી એમના સિદ્ધાંત સાથે જોડે છે. બ્રહ્માંડ ધીમા અવાજે બોલે છે. કદાચ ન્યૂઝ એન્કરિંગ એમના માટે નહોતું અને આ ઈંટ હતી જેણે એમને સાચા રસ્તે વાળ્યા.
જ્યાં એમની સહાનુભૂતિ અને લોકો સાથે જોડાવાની ક્ષમતા નબળાઈ નહીં પણ તાકાત બની.
બરાબર. ટોક શોમાં એ જ ગુણો કામ આવ્યા. એમને પોતાનો અવાજ મળ્યો, પોતાની જગ્યા મળી. એમને સમજાયું કે મારે શું કરવું છે.
અને પછી શિકાગો.
હા,
એએમ શિકાગો 1984.
હા, એક ડૂબતો શો હતો. એમણે સંચાલન સંભાળ્યું અને થોડા જ મહિનામાં એને નંબર 1 બનાવી દીધો. એમની શૈલી જેવી હતી, નિખાલસ, ઉષ્માભરી, સીધી દિલથી દિલ સુધી પહોંચે એવી.
અને પછી 1986માં શોનું નામ બદલાઈને ધ ઓપરા વિનફ્રી શો થયું અને નેશનલ લેવલ પર ગયો.
હા, અને ઇતિહાસ રચાયો. પણ શરૂઆતમાં શોનું ફોર્મેટ થોડું અલગ હતું, થોડો સનસનાટી ભર્યો કહી શકાય એવો.
પેલો કેકેકે વાળો એપિસોડ પછી બદલાવ આવ્યો નહીં?
હા, એ ઘટનાએ એમને હચમચાવી દીધરા. એમને લાગ્યું કે એમણે નફરત ફેલાવવા માટે પોતાનો મંચ વાપર્યો. એ પછી એમણે સભાનપણે નિર્ણય લીધો,
શોની દિશા બદલવાનો નિર્ણય.
બરાબર, મધ્ય 90ના દાયકામાં એમણે શોને પ્રેરણા, સશક્તિકરણ, શિક્ષણ તરફ વાળ્યો. લિવ યોર બેસ્ટ લાઈફ આ મંત્ર બન્યો.
અને આ જ સમયે ઓપરાઝ બુક ક્લબ પણ શરૂ થઈ 1996માં.
હા, જેણે પુસ્તક પ્રકાશનની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી. એમની ભલામણ એટલે પુસ્તક બેસ્ટસેલર. એ વાંચનની શક્તિમાં ખૂબ માનતા હતા.
એમનું મીડિયા સામ્રાજ્ય પણ વિસ્તરતું ગયું. હાડપો સ્ટુડિયોઝ, ઓ ધી ઓપરા મેગેઝિન, અભિનય પણ કર્યો ધ કલર પર્પલમાં.
ઘણી બધી સિદ્ધિઓ અને પછી 25 વર્ષની ભવ્ય સફળતા પછી 2011માં શો બંધ કરવાનો નિર્ણય. એ પણ એક મોટો નિર્ણય હતો.
અને પછી OWN ઓપરા વિનફ્રે નેટવર્કની શરૂઆત. જો કે એની શરૂઆત થોડી મુશ્કેલ રહી.
હા, શરૂઆતમાં OWNને સંઘર્ષ કરવો પડ્યો, જાહેરમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. પણ ઓપરા હાર માને એવા નહોતા. એમણે વધુ સક્રિય ભૂમિકા લીધી, CEO બન્યા અને નેટવર્કને ઊભું કર્યું.
અને પરોપકાર, ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં છોકરીઓ માટેની એકેડેમી, એને તો એ પોતાનો સૌથી મોટો વારસો ગણે છે.
સાચી વાત છે. ઓપરા વિનફ્રે લીડરશીપ એકેડેમી ફોર ગર્લ્સ, OLFA, એ એમના દિલની ખૂબ નજીક છે. સેવા અને કૃતજ્ઞતા હવે એમના જીવનના કેન્દ્રમાં છે.
આટલી બધી ઘટનાઓ, આટલા ઉતાર ચડાવ, આ બધાની પાછળ એમની મૂળભૂત વિચારસરણી, એમની ફિલોસોફી શું રહી છે? કયા સિદ્ધાંતો પર એમનું જીવન ચાલ્યું?
એમની ફિલોસોફીના મૂળમાં છે હેતુ, આધ્યાત્મિક જાગૃતિ અને વ્યક્તિગત જવાબદારી. એ માને છે કે દરેક જીવનનો એક હેતુ છે અને આપણામાં અમર્યાદ શક્તિઓ છે.
એમની દૃષ્ટિ ઘણી આશાવાદી અને આધ્યાત્મિક લાગે છે. પેલો સિદ્ધાંત બ્રહ્માંડ ધીમા અવાજે બોલે છે, એ જરા વિસ્તારથી સમજાવશો?
ચોક્કસ. એ એમ માને છે કે જીવન આપણને સતત સંકેતો આપે છે. એને એ વિસ્પર્સ એટલે કે ધીમા અવાજ કહે છે. આપણી અંતસ્ફૂરણા, આપણી અંદરની લાગણી, જો આપણે એ સાંભળીએ નહીં તો એ સંકેત મોટો થાય છે. પહેલા કાંકરો વાગે, પછી ઈંટ વાગે અને છેલ્લે ઈંટની દિવાલ આવી જાય.
એટલે કે બાલ્ટીમોરવાળી ઘટના, એ OWNનો શરૂઆતનો સંઘર્ષ, એ એમના માટે ઈંટો હતી એમ.
હા, એવું એ કહે છે. આ પ્રતિકૂળતા સજા નથી, પણ આપણને સાચા રસ્તે લાવવાનો પ્રયાસ છે. બસ આપણે એ સંકેતોને સમજવાની જરૂર છે.
રસપ્રદ. બીજો કયો સિદ્ધાંત મહત્વનો છે?
ઈરાદો સર્વસ્વ છે. ઇન્ટેન્શન ઇઝ એવરીથિંગ. તમે જે પણ કરો એની પાછળ તમારો ઈરાદો શું છે એ બહુ મહત્વનું છે. શોને સનસનાટીમાંથી પોઝિટિવિટી તરફ લઈ જવાનો એમનો ઈરાદો સ્પષ્ટ હતો, લોકોના જીવનમાં સારું પરિવર્તન લાવવું.
અને ત્રીજો, જેમના પોતાના જીવન સાથે બહુ જોડાયેલો છે, ઘાને શાણપણમાં ફેરવો.
બરાબર. ટર્ન યોર વુન્ડ્સ ઇનટુ વિઝડમ. આ કદાચ એમની ફિલોસોફીનો સાર છે. પોતાના સૌથી ઊંડા દુઃખ, ખાસ કરીને બાળપણના શોષણના અનુભવો, એને એમણે છુપાવ્યા નહીં. એનો સ્વીકાર કર્યો અને એમાંથી જે સમજણ અને સહાનુભૂતિ મળી એનો ઉપયોગ લાખો લોકોને મદદ કરવા માટે કર્યો.
પોતાની નબળાઈને જ તાકાત બનાવી દીધી.
હા, અને છેલ્લો મહત્વનો સિદ્ધાંત છે વ્યક્તિગત જવાબદારીનો. તમારા જીવન માટે તમે જવાબદાર છો.
આનો અર્થ શું? કારણ કે ગરીબી કે જાતિવાદ જેવા બાહ્ય પરિબળો પણ હોય છે.
એ બાહ્ય પરિબળોના અસ્તિત્વને નકારતા નથી, પણ એમનું કહેવું છે કે તમારી સાથે શું થયું એ કદાચ તમારા હાથમાં નહોતું, પણ હવે તમે એનો પ્રતિભાવ કેવી રીતે આપો છો એ તમારા હાથમાં છે. તમે ભોગ બનેલા રહી શકો છો અથવા તમે પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરી શકો છો. લિવ યોર બેસ્ટ લાઈફનો આ જ અર્થ છે.
શરૂઆતની પ્રેરણા કદાચ ટકી રહેવાની હશે અને પછી એ બદલાઈને સેવાની બની.
હા, શરૂઆતમાં જરૂર ટકી રહેવાની, ગરીબીમાંથી બહાર આવવાની, પોતાની જાતને સાબિત કરવાની પ્રેરણા હતી. પછી જેમ જેમ સફળતા મળી એમ એમ જોડાણ અને સેવાની ભાવના વધી, અને હવે વારસો બનાવવાની અને જે મળ્યું છે એ પાછું આપવાની ભાવના મુખ્ય છે.
પ્રતિકૂળતાને અવરોધ નહીં પણ અભ્યાસક્રમ ગણે છે. આનો અમલ કેવી રીતે કરવો?
એમના મતે 3 સ્ટેપ છે. પહેલું, પીડાનો સ્વીકાર કરો, લાગણીઓને દબાવો નહીં. બીજું, શાંત થયા પછી પૂછો, આ મને શું શીખવી રહ્યું છે, પાઠ શોધો. અને ત્રીજું, એ શીખનો ઉપયોગ કરીને ઈરાદાપૂર્વક તમારો રસ્તો સુધારો અને આગળ વધો.
બહુ સ્પષ્ટ માર્ગદર્શન. હવે એ ત્રણ ઘટનાઓ વિશે વાત કરીએ જેને ઓપરાના જીવનને સૌથી વધુ પ્રભાવિત કર્યું. પહેલો ટર્નિંગ પોઈન્ટ કયો ગણાય?
મારા મતે સૌથી પહેલો અને પાયાનો વળાંક હતો 13 વર્ષની ઉંમરે એમના પિતા સાથે રહેવા જવાનો નિર્ણય. એણે બધું બદલી નાખ્યું.
શું બદલ્યું? સ્થિરતા મળી એ તો ખરું, પણ બીજું શું?
પર્યાવરણ બદલાયું, અપેક્ષાઓ બદલાઈ, શિસ્ત, શિક્ષણ પર ભાર, જવાબદારી, આ બધાએ એમની અંદર રહેલી ક્ષમતાને બહાર આવવા માટેનું પ્લેટફોર્મ આપ્યું. અને એમને એ પણ સમજાયું કે એક સારો રોલ મોડેલ કેટલો ફરક પાડી શકે છે.
જેણે પછી એમના શૈક્ષણિક કાર્યોને પ્રેરણા આપી. બીજો વળાંગ બાલ્ટીમોર વાળો છે ને?
હા, 1978માં સમાચારમાંથી ટોક શોમાં ડેમોશન. દેખીતી રીતે આ નિષ્ફળતા હતી, જાહેર અપમાન હતું, એમની ન્યૂઝ વુમન તરીકેની ઇમેજને ધક્કો લાગ્યો.
પણ એણે એમને મુક્ત કર્યા નહીં.
બરાબર, એવા રોલમાંથી મુક્ત કર્યા જેમનો અસલી સ્વભાવ, એમની સહાનુભૂતિ એક બોજ ગણાતો હતો. ટોક શોમાં એ જ એમની તાકાત બની. એમને સમજાયું કે હું જેવી છું એવી જ રહીને સફળ થઈ શકું છું. ઓથેન્ટિસિટી ઇઝ પાવર.
આત્મસ્વીકૃતિનો આ એક મોટો પાઠ હતો. અને ત્રીજો વળાંક?
હે તો 1986ની એક ક્ષણ જ્યારે એમણે પોતાના શો પર લાખો લોકો સામે પોતાના બાળપણના યૌન શોષણની વાત કરી.
એ સમય માટે આ બહુ મોટી અને હિંમતભરી વાત હતી.
અભૂતપૂર્વ. એ સમયે કોઈ પબ્લિક ફિગર આવું કરે એ વિચારી પણ ન શકાય. એક મહેમાનની વાત સાંભળીને એટલા ભાવુક થઈ ગયા કે એમણે પોતાનું સત્ય કહી દીધું.
આની અસર શું થઈ?
એણે ઓપરા અને એમના દર્શકો વચ્ચેનો સંબંધ હંમેશા માટે બદલી નાખ્યો. એક અતૂટ વિશ્વાસ બંધાયો. એ માત્ર હોસ્ટ ન રહ્યા, પણ લોકોના મિત્ર, એમના દુઃખમાં ભાગીદાર બન્યા. અને લાખો લોકોને પોતાની પીડા વિશે વાત કરવાની હિંમત મળી. એણે શરમના કલ્ચરને તોડ્યું.
ખરેખર આ ત્રણ વળાંકોએ એમના જીવનને અને એમના પ્રભાવને ઘડ્યો. ઓપરાની આખી જિંદગીમાંથી આપણે સામાન્ય માણસ તરીકે શું શીખી શકીએ?
ઘણું બધું. સૌથી પહેલું તો, ગમે તેવી મુશ્કેલી આવે હાર ન માનવી, સ્થિતિસ્થાપકતા. બીજું, સાચું બોલવાની અને પોતાની જાત પ્રત્યે પ્રમાણિક રહેવાની તાકાત.
શિક્ષણનું મહત્વ તો છે જ, પુસ્તકોએ એમને કેવી રીતે મદદ કરી આપણે જોયું.
હા, શિક્ષણ અને જ્ઞાન. અને પેલું, પીડાને હેતુમાં પરિવર્તિત કરવું, પોતાના ખરાબ અનુભવોને બીજાની ભલાઈ માટે વાપરવા અને પોતાની કિંમત સમજવી, સેલ્ફ વર્થ. દુનિયા ગમે તે કહે, આપણે આપણી જાતને ઓછી ના આંકવી.
અને એમની જે સામાન્ય માનવીય તકલીફો રહી છે, વજનનો પ્રશ્ન, સંબંધોની ગૂંચવણો, એ બધું એમને વધુ રિલેટેબલ બનાવે છે, નહીં?
ચોક્કસ. એ પરફેક્ટ નથી અને સ્વીકારવામાં એમને સંકોચ નથી, એટલે જ લોકો એમની સાથે આટલું જોડાણ અનુભવે છે. એમની સફળતા પ્રેરણા આપે છે, પણ એમની નબળાઈઓ આપણને એમની નજીક લાવે છે.
સરસ. આખી ચર્ચાના અંતે જો ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ કયા હશે?
સારું, ભાવનાત્મક અંતરદૃષ્ટિ. સૌથી ઊંડો ભાવનાત્મક પાઠ એ છે કે વ્યક્તિ પોતાના સૌથી મોટા ઘા, સૌથી મોટી પીડાને પણ માત્ર સહી શકે એટલું જ નહીં, પણ એને સહાનુભૂતિ અને જોડાણની અપાર શક્તિમાં રૂપાંતરિત કરી શકે છે. નબળાઈ ખરેખર શક્તિ બની શકે છે.
વાહ. અને બૌદ્ધિક રીતે?
બૌદ્ધિક અંતરદૃષ્ટિ. ઓપરાએ સભાનપણે અને વ્યૂહાત્મક રીતે પોતાના મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ સનસનાટી ફેલાવવાને બદલે સશક્તિકરણ અને જ્ઞાન માટે કર્યો. આ સાબિત કરે છે કે મૂલ્યો આધારિત મીડિયા પણ જબરજસ્ત સફળ અને પ્રભાવશાળી બની શકે છે. એમણે મીડિયાનો ચહેરો બદલી નાખ્યો.
અને એક સાર્વત્રિક પાઠ જે બધાને લાગુ પડે?
સાર્વત્રિક અંતરદૃષ્ટિ. જીવન આપણને સતત માર્ગદર્શન આપે છે. ઘણીવાર ધીમા અવાજથી શરૂઆત થાય છે. જો આપણે આપણી અંદરના અવાજ, આપણી અસ્વસ્થતા, આપણી નિષ્ફળતાઓ પર ધ્યાન આપીએ અને તેમાંથી શીખીએ, તો આપણે ઈરાદાપૂર્વક આપણો માર્ગ સુધારી શકીએ છીએ અને વિકાસ કરી શકીએ છીએ. પ્રતિકૂળતાને તકમાં બદલવી શક્ય છે.
ઉપરાની જેમ આપણે પણ આપણા જીવનના પડકારોમાંથી શાણપણ શોધીને એને આપણી તાકાત બનાવી શકીએ છીએ. આ એક મોટો વિચાર છે જેના પર મનન કરી શકાય. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.